உமா சுவாமிஜி விரச்சி பிரசங்கத்தை பிரகரணம் அகங்கார ક્યાં ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય અને એના ઉપર આપણે કેવી રીતે કેવા વિચારોથી વિજય મેળવી શકીએ તેની વાત બહુ સુંદર રીતે અને બહુ સરળ એવી વાતો કરીને આપણી સમક્ષ મૂકે છે. અને નિયમિત સ્વાધ્યાય કરીએ આપણે તો ઘણો મોટો લાભ થઈ શકે. ઉદય ઉપશમ નિમિત્તો લાભા લાભો અનિત્યકૌ મત્વા ન લાભે વૈકલ્પ્યમ ન ચ લાભે વિસ્મય કાર્ય. લાભ એ મદનું કારણ થઈ શકે છે. જહા લાહો તહા લોહો પરમાત્માએ એમની અંતિમ દેશનામાં લાભના કારણે થતા નુકસાન અને તેના ઉપર કપિલ મુનિનું દ્રષ્ટાંત આપણને સમજાવ્યું છે. આપણે તે દ્રષ્ટાંત વિશે અહીં વધુ વિચાર નહીં કરી શકીએ, સમયનો અભાવ છે એટલા માટે. પરંતુ ઘણો બધો લાભ મળે તો પાછો અંદરથી અહંકાર જાગી ઉઠે છે કે મને લાભ મળ્યો, મારી જેટલો લાભ બીજા કોઈને મળતો નથી, હું નસીબદાર છું. આવા પ્રકારના મનની અંદર વિચારો ઉત્પન્ન થાય છે. તેના ઉપર પ્રભુત્વ મેળવવા માટે કહે છે કે ઉદય ઉપશમ નિમિત્તો, ઉદય થવું અને ઉપશમન થવું, ક્ષય અને ઉપશમન, ક્ષયોપશમ, એનાથી લાભ અને અલાભ, લાભ અને નુકસાન, અલાભ એટલે નુકસાન, લાભ અને નુકસાન અથવા લાભ અને ગેરલાભ અથવા લાભ અને લાભ ન થવો, તે બધું જ અનિત્ય છે, શાશ્વત નથી. એક શેઠ છે, એ શ્રેષ્ઠી, સંપત્તિ ઘણી બધી છે અને બે પુત્રો છે, બે સંતાનો છે. આ શેઠ છેલ્લી અવસ્થાને ધ્યાનમાં રાખીને વિચાર કરે છે કે મારી આ સંપત્તિ આ પુત્રોને વહેંચી દો. એટલે મનમાં વિચાર કર્યો કે હું કોને શું દઉં, એના કરતા હું બે ભાગ કરી દઉં અને એમને જ પસંદ કરવાની તક આપો. એણે બે ભાગ કર્યા અને બંને દીકરાઓને અલગ અલગ બોલાવ્યા અને પૂછી લીધું કે તમારે શું જોઈએ છે. એણે એકમાં એક ભાગ એવો કર્યો કે જેમાં બધી સંપત્તિ આવતી હતી અને એક બીજો ભાગ એવો કર્યો કે જેમાં એના જીવનભરનું દાપણ હતું. એ વાક્ય એણે લખેલું. એ મોટા પુત્રએ કીધું કે મારે તો સંપત્તિ જ જોઈએ છે, મારે તમારું દાપણ જોઈતું નથી. નાના પુત્રએ કીધું કે મારે સંપત્તિ નથી જોઈતી, તમે જીવનભર મહેનત કરીને જે તમને મેળવ્યું છે તે મારે જોઈએ છે. બંને જે જોઈતું હતું એ આપી દીધું. થોડા વખત પછી સમાજમાં બધી ચર્ચાઓ ચાલવા માંડી કે નાનો ભાઈ તો મૂર્ખો છે, એને કઈ સમજ પડતી નથી, બાપ તમે પૈસા આપતા હતા તો એમાંથી લીધા નહીં ને, એનું દાપણ લેવા ગયો ના અને તે. મોટા દીકરા માં તે વખાણના શબ્દો બોલાવા લાગ્યા. પણ સમય પલટાયો, મોટાજી પાસેથી સંપત્તિ ધીરે 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 અણઆવડતના કારણે નષ્ટ થઈ ગઈ. હવે બંને સમાન થઈ ગયા. બાપાએ છેલ્લે એમ કહ્યું હતું કે જયારે તને એમ લાગે કે હવે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે આ તું ખોલીને વાંચે, એટલે એની અંદર કોઈ રસ્તો ન દેખાય બીજો ત્યારે તું આ વાંચે અને ત્યારે તને આમાંથી માર્ગદર્શન મળશે. તે ખાલીને એ ખોલીને જોયું તો એમાં લખ્યું હતું કે કોઈ સ્થિતિ નિત્ય નથી, બધી સ્થિતિ પલટાતી રહે છે. અને એક દિવસે એને સંકલ્પ કરી લીધો કે જો આવું જ હોય તો હું પુરુષાર્થ કરીશ તો હું પણ સંપત્તિ પામીશ. અને ધીરે ધીરે પુરુષાર્થ કરતા કરતા ઘણું બધું કમાશ. પણ આવું ડાપણ પેલા મોટાને નહોતું મળ્યું એટલે એ એવું માનવા માંડ્યો કે બાપાએ પેલા કાગળમાં જે લખ્યું હતું ને એ મંત્ર હતો અને આ મંત્રથી ધનવાન બની ગયો અને હું નિર્ધન બની ગયો. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વસ્તુ નિત્ય નથી આ સંસારની અંદર. જે વસ્તુ આપણને મળી છે તે વસ્તુ પણ આજે છે કાલે નથી. લાભ પણ આપણને મળતો લાભ પણ કર્મને આધીન છે, ક્ષયોપશમ છે. ઘણી વાર ઘણી મહેનત કરવા છતાં પણ આપણને લાભ મળતો નથી ત્યારે આપણને એમ થાય કે આટલી બધી મહેનત કરીને મને પરિણામમાં શું મળ્યું. ઘણા બધાને જે બીજી બાજુ કશી જ મહેનત ન કરે ને બહુ મોટું ફળ મળી જાય છે. આ સંસારનો ક્રમ છે, કર્મરાજાની આ વિચિત્રતા છે કે પૂર્વે તમે આરાધ્યું હોય તો ઓછી મહેનતથી વધુ ફળ પ્રાપ્ત થાય, પૂર્વે આરાધ્યું ન હોય, બીજાને અંતરાય પાડ્યા હોય, બીજાને દુઃખ આપ્યું હોય તો વર્તમાન કાળની અંદર ખૂબ મહેનત કરવા છતાં પણ બહુ ઓછું પરિણામ મળે. આ સમજ કેળવવાની છે કે આ લાભ કે અલાભ એ પૂર્વ ભવના ક્ષયોક્ષમને આધારે, પૂર્વે બાંધેલા કર્મના ક્ષયોક્ષમને આધારે પ્રાપ્ત થાય છે. ઉદય ઉપશમ નિમિત્ત લાભાલાભો અનિત્ય કહો, અનિત્ય છે, ક્ષણિક છે, શાશ્વત નથી એવું માનીને ન અલાભે વૈકલ્યમ, વિકલતાનો અનુભવ ન કરવો. ન મળે તો એમ ન માનવું કે મને નથી મળ્યું અને મળે તો વિસ્મય ન કાર્ય, મળી જાય તો વિસ્મય એટલે આશ્ચર્ય પ્રાપ્ત નહીં કરવું. જે મળ્યું છે કે નથી મળ્યું તો એ સમયે માત્ર સમભાવ રાખીને જીવન વિતાવવું, જેથી સમત્વ રહ્યું હશે, સમતા રહી હશે તો દિશા નવી મળશે, વિવળતા હશે તો દિશા નહીં મળી શકે. એટલે કહું કે લાભમાં પણ મદ કરવા યોગ્ય નથી. લાભ થઈ ગયો તો એવું ન માનતા કે તમારી પોતાની શક્તિથી, તમારા પોતાના પુરુષાર્થથી મળ્યો છે. કેમ કે આ જગતની અંદર તમે જે કંઈ પામ્યા છો એ પૂર્વના કર્મને આધીન થઈને, પૂર્વના જે કંઈ કર્મો બાંધ્યા છે એના ક્ષયોપશમના આધારે મળે છે. અને આ વસ્તુ તો આપણે અનેક વાર ઘૂંટી ઘૂંટીને સમજ્યા છીએ. માત્ર પ્રયત્ન એ કરવાનો છે કે નિમિત્ત આવે ત્યારે આ સંસ્કાર જાગૃત રહેવા જોઈએ. અને એ અર્થમાં આ બધા શ્લોકોનો વારંવાર વિચાર કરવાનો છે. પરશક્તિ અભિપ્રસાદાત્મકેન કિંચિત ઉપયોગ યોગ્યત્વેન વિપુલેનાપિ યતિવૃષા લાભેન મદં ન ગચ્છંતિ. પરશક્તિ અભિપ્રસાદાત્મકેન, પારકા માણસની, બીજા માણસની શક્તિ અને કૃપા, પ્રસાદ એટલે કૃપા, કૃપાથી કિંચિત ઉપયોગ યોગ્ય ન, કંઈક ઉપયોગી થઈ પડે તેવી વસ્તુ મળી જાય તો વિપુલેનાપી યતિવૃષા, યતિવરો જરાય પણ મદમ ન ગચ્છંતિ, મદ કરતા નથી. એટલે જે શ્રેષ્ઠ ઉત્તમ એવા યતિઓ છે એને કોઈ એની મદદ કરે કે ન કરે તો પણ એનાથી એ જરાય વિચલિત નથી થતા. ગ્રહણ ઉદગ્રહણ નવકૃતિ વિચારણાર્થ અવધારણાદ્યેષુ બુદ્ધિ અંગ વિધિ વિકલ્પેશુ અનંત પર્યાય વૃદ્ધેશુ પૂર્વ પુરુષ સિંહાના વિજ્ઞાનાતિશય સાગરાનંત્યમ શ્રુત્વા સાંપ્રત પુરુષા કથમ સ્વબુદ્ધ્યા મદમ યાંતિ. હવે અહીંયા કહે છે કે ગ્રહણ ઉદગ્રહણ નવ કૃતિ વિચારણાર્થ અવધારણાદિષુ. ગ્રહણ કરવું એટલે નવા નવા ગ્રંથોનું ગ્રહણ કરવું, ઉદગ્રહણ એને સ્થાપન કરવું, નવકૃતિ વિચારણાર્થ નવી નવી કૃતિઓ રચવી, વિચારણાર્થ અવધારણેશુ એને વિચારણા કરવી, એના અવધારણ કરવું, બુદ્ધિ અંગ વિવિધિ વિકલ્પેશુ બુદ્ધિ અંગ એના વિધિના વિકલ્પોની અંદર, અનંત પર્યાય વૃદ્ધેશુ એક જ વસ્તુના અનંત પર્યાયોને સમજવા માટે એના અંદર ડૂબેલા હોય, પૂર્વ પુરુષ સિંહાનામ પૂર્વના પુરુષોએ રચેલા વિજ્ઞાનાતિશય સાગરાનંત્યમ વિજ્ઞાન બહુ જ ઊંડા વિજ્ઞાનની અંદર ડૂબી શકે એવા શ્રુત્વા સાંપ્રતમ પુરુષાહ એને સાંભળીને સાંપ્રત પુરુષો કથમ સ્વબુદ્ધ્યા મદમ યાંતિ. આવું જ્યારે સમુદ્ર જેવું વિશાળ જ્ઞાન સાંભળે ત્યારે પોતાની નાનકડી કૃતિ વિશે એને અભિમાન કરવાનું ક્યાંથી સૂજે? અર્થાત પૂર્વ પુરુષોએ જે રચના કરી છે એની આ વિશેષણ આપ્યા આગળના કે આટલી બધી અનંત પર્યાયો વાળું જ્ઞાન છે એની અંદર. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર ઘણી બધી વાતો આવે છે અને પરંપરાની અંદર ઘણી બધી વાતો આવે છે. આપણે એવું માનીએ છીએ કે હું ઘણું બધું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવું છું, મારી પાસે ઘણું બધું જ્ઞાન છે એવું આપણે માનીએ છીએ. પણ જ્યારે આપણા ઇતિહાસની અંદર થઈ ગયેલા મહાપુરુષોના જીવનની ઘટનાને આપણે જાણીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. જેમણે સંતિ કરમ સ્તોત્રની રચના કરી મુનિ ચંદ્રસુરી, એ મુનિચંદ્રસુરી મહારાજે 11મી અને 12મી સદીમાં લગભગ એ થઈ ગયા. તેમણે એ જમાનાની અંદર સહસ્ત્રાવધાન કર્યા હતા, 1000 અવધાન કર્યા હતા. ત્યારે આપણે અત્યારે એ વિચાર કરવો ઘટે કે જો એ 1000 અવધાન કરી શકતા હતા તો એની સામે હું તો 100 અવધાન કરું છું, હું 20 અવધાન કરું છું, હું 50 અવધાન કરું છું, એની સામે તો મારા અવધાનો હજુ પણ ઓછા છે, એટલે પણ અહંકાર કરવો જોઈએ. સમય સુંદર ગણીએ અકબર બાદશાહની સ્તુતિ કરતી વખતે રાજાનો દદતે સૌખ્યમ એવા એક વાક્યની વિચારણા કરી હતી અને એના અર્થરૂપે એમણે 800000 અર્થ કર્યા હતા. અષ્ટલક્ષાર્થી નામનું પુસ્તક આજે પણ મળે છે આપણને કે એક વાક્યના રાજાનો દદતે સૌખ્યમ એવા એક વાક્યનો 800000 અર્થ કરી બતાવનારની સામે આપણે એક વાક્યના 2-4 અર્થ કરીને આપણે આપણી જાતને મહાન ગણતા હોઈએ તો કહે છે કે તેની સામે આપણી તો બુદ્ધિ એક બિંદુ જેટલી છે. 800000 અર્થ કરવા એટલે 800000 અર્થમાં 1 અર્થ રિપીટ થવો ના જોઈએ. જે વાત કહેવાય ગઈ છે એ ફરીવાર રિપીટ ના થવી જોઈએ. આપણે તો 2 મિનિટ થાય ને એની વાત રિપીટ કરીએ, 2 મિનિટ થાય ને એનું એ જ બોલીએ, આપણને એટલું જ્ઞાન નથી. તો કહે છે કે આપણને આપણી વાતનો ગર્વ અહંકાર આ બધાની સામે થવો ના જોઈએ. આવા અનેક પ્રકારના શાસ્ત્રોની ગંભીરતા અને વિશાળતાને જોઈને ત્યાં કહે છે કે આપણે આપણી બુદ્ધિનો મદ શા માટે કરવો જોઈએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે 3.5 કરોડ શ્લોકોની રચના કરી, હરિભદ્ર સુરી મહારાજે 1444 ગ્રંથોની રચના કરી, યશો વિજયજી મહારાજે 108 દર્શન શાસ્ત્રના ગ્રંથોની રચના કરી. પ્રસમૃતિકાર ઉમા સ્વાતીજી મહારાજે 500 ગ્રંથોની રચના કરી. આવા અનેક અનેક શાસ્ત્રકારો આ પરંપરામાં થઈ ગયા છે. બ્રહ્મકૈહિવ ચાટુ કર્મ કમ ઉપકાર નિમિત્તકમ પરજનસ્ય કૃત્વા યદ વાલ્લભ્યમ વાલ્લભ્યકમ અવાપ્યતે કો મદસ્તેન. કહે છે કે બ્રહ્મકૈહિવ, બ્રહ્મક એટલે ભિખારી, બ્રહ્મક એટલે ભિક્ષુ, ભિખારીની જેમ ખુશામતના આપણી કોઈ પ્રશંસા કરે એવા પ્રશંસાના થોડા ઘણા મીઠા વચનો બોલીને અને જાણે આપણા ઉપર ઉપકાર કરતા હોય તેવું બહાનું બતાવીને બીજા માણસોની વલ્લભતા મેળવવામાં આવે છે, તેનો મદ કરવો કેમ ઘટે? આપણી અંદર આવા માણસો વલ્લભતાની વાત કરે તો પછી આપણે મદ શા માટે કરવો જોઈએ? ગર્વમ પરપ્રાસાદાત્મકેન વાલ્લભ્ય કેન યહ કુર્યાત તદ વાલ્લભ્યકમ વિગમે શોક સમુદાય પરામૃશતિ. એટલે બીજાને પ્રિય થવું, જે આપણી પ્રશંસા કરે તેના પ્રત્યે આપણે ખૂબ ખુશ થઈ જઈએ, તો એવા લોકો આપણે જ્યારે આપણી પ્રશંસા કરે તો કહે છે કે એ પ્રશંસા તો પારકાની મહેરબાની છે. ગર્વમ પરપ્રાસાદાત્મકેન વાલ્લભ્યકેન યહ કુર્યાત, આવા વાલ્લભ્યથી જે પોતાનો ગર્વ કરે છે, તદ વાલ્લભ્યક વિગમે શોક સમુદાય પરામૃશતિ, તે વાલ્લભ્ય તે પ્રશંસા નષ્ટ થઈ જાય છે ત્યારે આપણને શોક થવા લાગે છે. એટલે કહે છે કે આ પ્રશંસા, વલ્લભતા, પ્રિયપણું એ પણ શાશ્વત નથી. આજે જે લોકો આ તમારી પ્રશંસા કરે છે, કાલે તે લોકો જ પ્રશંસાને બદલે નિંદા કરનાર પણ બની શકે છે. એટલે કહે છે કે એની પણ દીનતા, એનો પણ શોક કરવો એ ઉચિત નથી. માસ તુષ ઉપાખ્યાનમ શ્રુત પર્યાય પ્રરૂપણમ ચૈવ શ્રુત્વા અતિવિસ્મયકરમ વેકરણમ સ્થૂલ ભદ્ર મુને સંપર્કોદ્યમ સુલભમ ચરણ કરણ સાધકમ શ્રુત જ્ઞાનમ લબ્ધવા સર્વમદહરમ તેનેવ મદહ કથમ કાર્ય. હવે જ્ઞાનના, જ્ઞાનનો મદની વાત કરે છે. બે દ્રષ્ટાંત આપ્યા, એક માસ્તુષ ઋષિનું દ્રષ્ટાંત આપ્યું અને એક સ્થૂલીભદ્રનું દ્રષ્ટાંત આપ્યું. કહે છે કે માસ્તુષ મુનિ ખૂબ ભણવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ જ્ઞાન ચડતું નથી. ત્યારે ગુરુએ એમને મા ઋષ મા તુષ એવા વાક્ય દ્વારા ઉપદેશ આપ્યો કે ન રાગ કરવો જોઈએ, ન દ્વેષ કરવો જોઈએ, રાગ અને દ્વેષથી મુક્ત રહેવું જોઈએ. એવી વાત સાંભળીને અને એનો દ્રષ્ટાંત સાંભળીને આપણે એ વિચાર કરવો જોઈએ કે જો રહસ્ય મળી જાય છે શાસ્ત્રોનું, જે આપણે હમણે શરૂઆતમાં જ અને રિસેસની અંદર, આ અવકાશની અંદર મહેન્દ્રભાઈ એક વાત કરી કે આ હવે છેલ્લું લેક્ચર છે, આ મુસાફરીનું, આ યાત્રાનું, માયામીની યાત્રાનું મારું આ છેલ્લું લેક્ચર છે. તો છેલ્લા લેક્ચરની છેલ્લી 15 મિનિટ પર તમે અમને કંઈક એવું આપો કે જેના દ્વારા અમે કંઈક પામી જઈએ. આ 5 દિવસની અંદર જે આપણે વાતો કરી છે તે વાતોનો સાર અમને આપો. તો સાર એ માણસ ઈચ્છે છે કે સાર મળી જાય તો ઘણું બધું મળી જાય. આપણે ઘણું બધું સાંભળીએ છીએ પણ ઘણું બધું યાદ નથી રહેતું. આ માસ્તુષનું દ્રષ્ટાંત પણ એ કહે છે કે ઘણું બધું ભણવા છતાં પણ ભૂલી જાય છે, વારંવાર ભૂલી જાય છે. એક નાનકડી વાત યાદ રહી ગઈ છે, આજે વાક્ય યાદ નથી રહ્યું પણ વાત યાદ રહી ગઈ છે. વાક્ય જે રીતે બોલાયું છે તે રીતે યાદ નથી રહ્યું. પણ આજે જે ઘટના ઘટી કે ભાઈ વાક્ય ભલે યાદ ન રહે, વાક્યમાં ભલે પરિવર્તન આવી ગયું, પણ વાક્યનું રહસ્ય હતું કે ન રાગ કરવો ન દ્વેષ કરવો. તો શ્રુત જ્ઞાનના અનંત પર્યાયો છે, અનંત એની અલગ અલગ અવસ્થાઓ છે, તેમાંથી જો નાનકડી વાત પણ યાદ રહી જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય. અને એ મુનિને કેવળ જ્ઞાન થઈ ગયું, જે બીજા મુનિઓ વર્ષો સુધી ભણતા રહ્યા પણ એમને જ્ઞાન પ્રાપ્ત ન થયું, કેવળ જ્ઞાન ન થયું. બીજી બાજુ સ્થૂલીભદ્રની વાત કરે છે કે સ્થૂલીભદ્ર ઘણું ભણ્યા, ઘણું ભણ્યા, દસ પૂર્વનું અધ્યયન કરી લીધું, અને દસ પૂર્વનું અધ્યયન કર્યા પછી એ સ્થૂલીભદ્રને અહંકાર પેદા થઈ ગયો કે હું બહુ જ્ઞાની છું. એ દ્રષ્ટાંત આપણે બીજા દિવસે લીધું હતું, સિંહનું રૂપ ધારણ કર્યું. તે તો કહેવાનો મતલબ એ છે કે માન કશાય, જ્ઞાનનો માન ઉત્પન્ન થતા જ પોતાની યોગ્યતા ગુમાવી બેઠા. એકની પાસે જ્ઞાન નથી અને રહસ્ય જાણી લીધું અને પાર પામી ગયા. એકે જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત કર્યું પણ મદ એમને પછાડે છે, નીચે પાડે છે. તો આ કથાઓ સાંભળીને શું કરવા યોગ્ય છે? આ બે દ્રષ્ટાંતો મનની અંદર સતત ધ્યાનમાં રાખવાના છે કે એક એક વાક્યથી તરી ગયા. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ જ્ઞાનસાર અષ્ટકની અંદર કહે છે કે નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યન મુહુર મુહુર તદેવ જ્ઞાન ઉત્કૃષ્ટમ. એ જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, કે જે જ્ઞાનથી તમારી અંદર કષાયો મંદ પડે, આ અહંકાર નષ્ટ થાય અને નિર્વાણ તરફ આગળ વધે. નિર્વાણ પદમ અપ્યેકમ, આ એક નિર્વાણ પદને પ્રાપ્ત કરાવનાર જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. નિર્બંધમ નાસ્તિ ભૂયસા, ઘણા બધા ગ્રંથોથી કોઈ જ કામ સરવાનું નથી. નિર્બંધમ નાસ્તિ ભૂયસા એવી રીતે અહીંયા કહે છે કે આ બધાનો વિચાર કરીને શુદ્ધ જ્ઞાન એ છે કે જેનાથી ચરણ કરણનો સાધક, જે કરણ ચરણને ચારિત્રની ક્રિયાઓને સાધનાર બને, લબ્ધવા સર્વ મદહરમ શુત જ્ઞાનમ. આવા આપણી અંદર પડેલા મદને જીતનારા સર્વહરમ એટલે સર્વ પ્રકારના દોષોને હરી નાખનાર, સર્વ પ્રકારના મદને હરી લેનાર એવા શુત જ્ઞાનને પ્રાપ્ત કરીને તેનેવ મદ કથમ કાર્ય, તેનાથી પછી મદ શું કામ કરવો જોઈએ? મદ કરવાનો કોઈ મતલબ નથી. એતેષુ મદસ્થાનેષુ નિશ્ચયેન ન ચ ગુણો અસ્તિ કશ્ચિદપિ કેવલમ ઉન્માદઃ સ્વહૃદયસ્ય સંસાર વૃદ્ધિશ્ચ. હવે સમાપન કરતા કહે છે કે આ જે મદસ્થાનો છે, જાતિ કુલ જ્ઞાન બળ રૂપ, આ બધા જે આઠ મદના સ્થાનો છે, મદની જગ્યાઓ છે જ્યાં અહંકાર રહે છે, એ આઠ સ્થાનોમાં નિશ્ચયના ગુણો અસ્તિ, એમાં કોઈ ગુણ નથી, એમાં કોઈ લાભ નથી. કેવલમ ઉન્માદ, કેવળ ઉન્માદ, કેવળ એની અંદર ઉન્માદ પડેલો છે, કેવળ એની અંદર તમને નશો ચડે છે. સ્વહૃદયસ્ય, સ્વ પોતાના હૃદયની અંદર નશો ચડાવનારા આ બધા સ્થાનો છે. સંસાર વૃદ્ધિશ્ચ, અને તેનાથી સંસારની વૃદ્ધિ થયા કરે છે, સંસાર વધ્યા કરે છે, ભવચક્રની અંદર પરિવર્તન થયા કરે છે, એટલે પરિભ્રમણ થયા કરે છે. એટલા માટે આ મદસ્થાનો ઉપર વિજય મેળવવો જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ. અપરિગણિત ગુણ દોષ સ્વ પર ઉભય બાધકો ભવતી યસ્માત પંચેન્દ્રિય બલ વિકલો રાગ દ્વેષો દય નિબદ્ધ તસ્માત રાગ દ્વેષ ત્યાગે પંચેન્દ્રિય પ્રસન્નને ચ શુભ ભાવા શુભ પરિણામાવસ્થિતિ હેતો યત્નેન ઘટિતવ્યમ. બહુ સુંદર વાત કરે છે. અપરિગણિત ગુણ દોષ રાગ અને દ્વેષના ન ગણી શકાય તેવા ગુણો અને દોષો સ્વપર ઉભય બાધકો ભવતી પોતાના અને પારકાને બાધક બનનારા છે. પંચેન્દ્રિય બલ વિકલો રાગ દ્વેષો દય નિબદ્ધ, એટલે પાંચ ઇન્દ્રિયોને વિકલ એટલે પાંચ ઇન્દ્રિયોના બળને નષ્ટ કરી નાખનાર, રાગ અને દ્વેષના ઉદયથી બંધાયેલ તસ્મા તેથી કરીને રાગ દ્વેષ ત્યાગે પંચેન્દ્રિય પ્રશમને જ રાગ દ્વેષના ત્યાગને વિશે અને પાંચે ઇન્દ્રિયોને શાંત કરવાને વિશે શુભ પરિણામ અવસ્થિતિ હેતો હો શુભ પરિણામમાં સ્થિર રહેવાય તેવા કારણોનો યત્નેન ઘટિતવ્યમ, તેમાં યત્નપૂર્વક રહેવું જોઈએ. આ 103 અને 104 નંબરના શ્લોકની અંદર કેવી રીતે રહેવું જોઈએ, જીવે શું કરવું જોઈએ, એમણે અહીંયા અત્યાર સુધી રાગ અને દ્વેષના ભયંકર પરિણામોની વાત કરી કે રાગથી આમ થઈ જાય, દ્વેષથી આમ થઈ જાય, રાગ આના આટલા પર્યાયો છે, દ્વેષના આટલા પર્યાયો છે, રાગથી અને દ્વેષથી ઉત્પન્ન થતા અહંકારની વાત કરી, રાગ અને દ્વેષના કારણે થતા નુકસાનની વાત કરી. એટલા માટે કહું કે રાગ અને દ્વેષ એ બે મોટા ઓબ્સ્ટેકલ છે, બે મોટા પથ્થર છે આપણા માર્ગની વચ્ચે પડેલા. એને હટાવવાના છે, એને દૂર કરવાના છે, અને એને દૂર કરવા માટે પંચેન્દ્રિય પ્રશમને પાંચે ઇન્દ્રિયોના વિકારોને રોકવાની આવશ્યકતા છે. શુભ પરિણામ અવસ્થિતિ હેતો હો, અને હંમેશા શુભ પરિણામમાં સ્થિર રહીએ તેના માટે પ્રયત્નપૂર્વક ઘટિતવ્યમ રહેવું જોઈએ, પ્રયત્નપૂર્વક એની અંદર સ્થિર રહેવાય તેવું કરવું જોઈએ. આ પાંચ દિવસ દરમિયાન આપણી સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા, કેટલુંક આપણી મનની અંદર મંથન પણ પેદા થયું. મંથન એ પેદા થયું આ સાંભળતા સાંભળતા કે આટલું બધું સૂક્ષ્મ રીતે વર્ણન કરેલું છે, ઘણી બધી વાતો આપણે જાણતા હતા અને ઘણી બધી વાતો નવી રીતે આપણી સમક્ષ રજૂ થઈ, પ્રસ્તુત થઈ, એના કારણે મંથન જન્મ્યું કે આપણે કેમ નથી કરી શકતા, જાણવા છતાં પણ કરી શકતા કેમ નથી. આ એક પ્રશ્ન આપણા મનને વારંવાર ઉદ્ભવ્યો હશે, એનો જવાબ આપણે શોધી કાઢવાનો છે. અને એનો જવાબ આ શ્લોકોમાં આપ્યો કે આપણે રાગ અને દ્વેષથી ઘેરાયેલા છીએ. એટલે રાગ અને દ્વેષથી ઘેરાયેલા છીએ એટલે પદાર્થનું નિમિત્ત મળતા જ આપણે જ્ઞાનથી વિમુખ થઈ જઈએ છીએ, જ્ઞાનથી હટી જઈએ છીએ. એના ઉપર એક આવરણ આવી જાય છે, રાગનું આવરણ, દ્વેષનું આવરણ. તમે ક્યારેય વાર્તાઓમાં સાંભળ્યું હશે કે નાગ અને નાગણની વાર્તા. નાગ અને નાગણ એ રાત્રે ક્રીડા કરવા નીકળે છે અને નાગના મસ્તક ઉપર મણી હોય છે, એ મણી એ બહાર કાઢે છે મસ્તકમાંથી અને મૂકે છે અને એના પ્રકાશથી નાગ અને નાગણ ક્રીડા કરે છે. ક્રીડા ખતમ થતા જ એ મણી પાછો લઈ લે છે નાગ અને પછી ચાલ્યા જાય છે એ લોકો. પણ જે સપેરાઓ નાગને પકડનારા અને મણીની ખોજ કરનારા લોકો એ સમયે છુપાઈને બેઠા હોય છે. આમ તો નાગ અને નાગણ બહુ સતેજ હોય છે, થોડો પણ સંચાર થાય તો તરત ખબર પડી જાય. નાગ નાગણ સાપ આ બધા જ જીવન દરમિયાન ઘણી બધી વાર કાંચળી ઉતારે છે, ઉતારે છે ને કાચ, સાંભળ્યું છે, જોયું છે, કરી કાચ ઉતારતા, કાચળી જોઈ હોય પણ કાચળી ઉતારતા જોઈ છે કે? કાચળી તો તમને જ્યાં ઘણી બધી જગ્યાએ જોવા મળશે, પણ કાચળી ઉતારતી વખતે તમે કોઈ નાગ નાગણ સાપ સાપણ નહીં જોયા હોય. આ ક્રિયા અત્યંત ગુપ્ત હોય છે. સાપ સાપણ નાગ નાગણ આ બધી ક્રિયાઓ બહુ ગુપ્ત રાખે છે. ગુપ્ત એટલા માટે રાખે છે કે એ ક્રિયાની અંદર એક તો કષ્ટ એને પણ સહન કરવાનું હોય છે અને એ ક્રિયા બહુ લાંબો સમય ચાલે છે. કાચળી ઉતારવાની ક્રિયા કોઈ તરત આમ આપણે કપડાં ઉતારીએ છીએ એવી રીતે કપડાં નથી ઉતારી દેતા. અને એ જ્યારે ઉતારે છે ત્યારે ક્યાંથી ઉતારે ખબર છે? મોઢાથી ઉતારે કે પાછળથી ઉતારે? જોઈ જ નથી એટલે ખબર જ નથી. એ પોતાના મોઢાની જે ચામડી છે થોડી, એ કાચળી છે થોડી બહાર કાઢે અને એ કાચળીને એક એવી જગ્યાએ એક એવા દાળખીની અંદર ભરાવરાવે છે અને પછી ધીરે 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 પોતાના શરીરને પાછું ખેંચતો જાય બહાર, પાછળની પૂંછડીથી એ બહાર નીકળતો જાય. અને આ ક્રિયાની અંદર જો ક્યાંય વિક્ષેપ થાય તો સાપનું મોત થઈ જાય. કેમ કે અધવચ્ચે જો કોઈ બીજું કોઈ આવી જાય અથવા કઈ એને પકડવાની કે કોઈ કોશિશ કરે તો ન સાપ અંદર રહી શકે ન બહાર ન હોય, એટલે અધવચ્ચે ફસાઈ જાય ને મોત પાસ થઈ જાય. એટલે આ ક્રિયા એ અત્યંત ગુપ્ત રાખે છે. તમને કાચળી એ છોડી દીધા પછી ઘણી બધી મળી જશે પણ આ ક્રિયા તમે ક્યારેય નહીં જોઈ હોય. સાપ છે તમને ક્યારેય પણ કાચળી ઉતારતા જોવા નથી મળતો કે કાચળી ઉતારતી વખતે મરી ગયેલો પણ નહીં જોયો હોય તમે ક્યાંય. એનું કારણ એ છે કે આ કાચળી ઉતારતા પહેલા એ એવું એક સ્થાન શોધે છે, એવી એક જગ્યા શોધે છે, એટલું બધું પરિભ્રમણ કરીને એક એવી જગ્યા શોધી કાઢે છે કે કઈ જગ્યાએ કયા સમયે કેટલા વાગે સૌથી ઓછામાં ઓછી શૂન્યતા હોય, એટલે વધુમાં વધુ શૂન્યતા અને ઓછામાં ઓછી અવર જવર હોય એવી એ જગ્યા શોધી કાઢે છે અને એમાંથી એ કાઢે છે. તો પ્રયત્નપૂર્વક જયારે કામ કરે છે ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે. આ એક પ્રયત્નની વાત બરાબર યાદ રાખવાની છે કે તમે પ્રયત્ન કરો તો સફળતા મળે, ખાલી સાંભળી લેવું એ પ્રયત્ન નથી. શું છે સાંભળીને એમ માની લેવું કે હું કેવળ જ્ઞાની થઈ ગયો તો કેવળ જ્ઞાન થાય? મીરભાઈ કેવી રીતે થાય? પ્રયત્નથી. હવે એક બીજી ઘટના હું તમને બતાવું કે એક ચકલી જયારે એક માળો બાંધે છે, આપણે સૌએ જોયું હશે નાના હતા ત્યારે આપણા ઘરની અંદર માળો એમણે એને એમને નથી બાંધી લીધો, એ એક એવી જગ્યાએ સુરક્ષિત જગ્યા શોધી કાઢે છે અને રોજ એક 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 બબ્બે પાંચ દસ તણખલા લાવીને મૂકે છે. એ તણખલા લાવીને મૂકીને એક માળો આખો બનાવી દે છે. તો એક પંખી જેવું સામાન્ય પક્ષી પોતાના ઘરને એવી જગ્યાએ બાંધે છે જે જગ્યાએ એને નિર્ભયતા મળે છે. તો કહે છે કે માણસ એવું સ્થાન કેમ ઉભો નથી કરતો, કેમ નિર્ભય એવા સ્થાને પહોંચવા માટેનો પ્રયાસ નથી કરતો? તો એનું કારણ છે આ રાગ અને દ્વેષ, એનું કારણ છે આ પંચેન્દ્રિયની અંદર ફસાયેલો છે, એનું કારણ છે અશુભ પરિણામોની અંદર ફસાયેલો છે. આ અશુભ પરિણામો એટલા બધા જીવને ઘેરીને વળ્યા છે એટલે એ અશુભ પરિણામોમાં જ મોટા ભાગે અટવાયેલો રહે છે. એટલે અહીંયા કહે છે કે સર્વ યત્નેન પ્રયત્નેન એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી આપણા શુભ ભાવો નિરંતર વધતા રહે, લાંબો સમય સુધી ટકી રહે. એના માટે આ બધા પુરુષાર્થ છે, આપણે માટે જેટલા નિમિત્તો બનાવ્યા છે શાસ્ત્રકારોએ એના માટે બનાવ્યા છે કે જ્ઞાન પાંચમનું આપણને એક નિમિત્ત આપ્યું તો એ એટલા માટે જ્ઞાન પાંચમનું નિમિત્ત આપ્યું કે જ્ઞાનનું મહત્વ છે. દર પાંચમે આપણે એટલું યાદ કરીએ કે જ્ઞાન મેળવવા જેવું છે. પણ પાંચમ ને આપણે ક્યાં મૂકી દીધી કે લીલોતરી નથી ખાવાની આપણે, પણ એવું વિચાર કર્યો કે જ્ઞાન પાંચમ ના દિવસે કમસે કમ એક ગાથા મોઢે કરીશું. મહેન્દ્રભાઈ, તો આજથી નક્કી કરીશું આપણે, શું પાંચ આટલે પાંચ ગાથા કરશો? એક ગાથા ધન્યવાદ. કહેવાનો મતલબ એટલો છે કે આપણે જ્ઞાનની અષ્ટમી અને ચતુર્દશીના નિયમો કર્યા છે, તો અષ્ટમીએ આપણને એવું યાદ આવે કે મારે આઠ કર્મોથી મુક્ત થવાનું છે, એટલા માટે હું આહાર સંજ્ઞાથી ચતુર્દશીએ એ વિચાર કરી કે મારે આહાર સંજ્ઞાથી મુક્ત થવાનું છે, એટલા માટે હું નાનકડું તપ કરું અને એ તપ દ્વારા મારી કોઈક એક વૃત્તિ, કોઈક એક સંજ્ઞા મને ફલાણી વસ્તુ બહુ ભાવતી હોય તો હું એ વિચાર કરું કે એનાથી મુક્તિ કેવી રીતે મળે, એમાં હું કેવી રીતે સમભાવ ધારણ કરી શકું, આસક્ત ન. તો આપણે ઘણી બધી વાર અહીંયાથી વાત કરી કે જે વસ્તુ આપણને બહુ ગમે એમાં આપણે ઉત્પન્ન થઈએ છીએ, એવું આપણે જાણીએ છીએ, કરીએ છીએ, પણ બહુ ગમે છે એના ઉપર આપણે વિજય મેળવવાનો છે, વિજય મેળવવાની પ્રક્રિયા આપણે વિચારતા નથી. સંત મહાત્માઓને જ્યારે આવા પ્રસંગો આવે, ગુરુ જ્યારે જાણી લે કે આને આમાં રસ પેદા થઈ ગયો છે, ત્યારે શું કરે? ત્યારે એની અંદર કંઈક એવો કડવો પદાર્થ ઉમેરાવે. પીઝા બહુ ભાવતો હોય તો ઉપર સુદર્શનનું પણ લેયર લગાડે, સુદર્શનનું એક ચૂર્ણ નાખી અને પછી પીઝા ખાઓ, ઉર્વશીબેન કેવો મીઠો લાગે. પેલું શું બનાવજે, ઢોસા જેવું બનાવે ને, ઉત્તપમ, એની ઉપર આપણે ટમાટર નાખીએ જેના બદલે સુદર્શન નાખીએ અને પછી ખાઈએ, બહુ ભાવતો હોય તો એના ઉપર વિજય મેળવવા માટે એક ટુકડા ઉપર, ખાલી એક જ ટુકડા ઉપર, એક નાનકડો એક કોળિયા ઉપર ખ્યાલ આવશે કે આનો આ પદાર્થની અંદર શરીરમાં ગયા પછી કોઈ સ્વાદ નથી, કોઈ રસ નથી, કોઈ જ લાભ નથી, માત્ર શરીરને પોષણ આપવા માટે જ ખાવાનું છે. તો એના ઉપર વિજય મેળવવા માટે હું આ એક ટુકડો, ખાલી એક. આપણે ત્યાં એટલા માટે એક નિયમ બનાવવામાં આવતો હતો પહેલાના જમાનાની અંદર કે પહેલી રોટલી કોરી ખાવી, એ પહેલી રોટલી કોરી ખાવાનો નિયમ શા માટે લેવામાં આવતો, કે લુખું સુખું ખાતા આપણને ખ્યાલ આવે કે મારે આ રસકસ વાળા આહારમાં આસક્ત થવાનું નથી, એના બદલે આપણે એને પણ વિધિ બનાવી દીધી કે પહેલી રોટલી કોરી ખાવી, પછી આદત પડી ગઈ. એનો ઉદ્દેશ હતો, એનો સાર હતો, એની પાછળનું જે રહસ્ય હતું એ ગયું, અને એમ માનવા માંડ્યા કે આ જ રીતે કરવું જોઈએ. કોઈ ન ખાતું હોય તો એમ કહીએ આપણે કે તમે રોટલી કોરી રોટલી નથી ખાતા, એટલે ભાઈ તમે ખાવ છો એ મહાન છે, પણ તમે બીજાને નથી ખાતા એની ચિંતા શું, તમે શું કામ કરો છો, પણ તમે એ વિચાર કરો કે મારો આ એક રોટલી કોરી ખાવા દ્વારા શુભ પરિણામમાં વૃદ્ધિ થાય છે કે નહીં. બહુ સરસ, બહુ સરસ.
ખાવાની અંદર બધા વસ્તુ
એટલે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો છે, અને એ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવતી વખતે શુભ પરિણામ ટકવા જોઈએ. શુભ પરિણામની અંદર મન લીન હોવું જોઈએ. આ આપણા આ સ્વાધ્યાયનો સાર છે કે આપણી અંદર શુભ પરિણામોની વૃદ્ધિ કેવી રીતે થાય. એક પ્રશ્ન એવો પૂછાયો કે આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, આહાર આદિ કરીએ છીએ તો એક નાનકડું, એક આપણે ત્યાં ઘણા બધા નિમિત્તો આપ્યા છે એને આપણે વિચારતા નથી અને એના કારણે આ પ્રોબ્લેમ આવે છે. આપણે ત્યાં એમ કહું કે છ પ્રકારના બાહ્ય તપ છે અને છ તપ પ્રકારના આભ્યંતર તપ છે. ફણસણ મુવરિયા વૃત્તિ સંકીર્ણ રસદ ચાવ. અણસણ મોવરિયા વિત્તી સંકર્ણ રસચાઓ કાય કિલેશ શનિનીય બચ્ચો તવો હોય. આ છ તપની વાત કરી. અણસણ એટલે ઉપવાસ કરવો એ સૌથી મોટામાં. ઉણોદરી એના પછીનું બીજું તપ કહ્યું કે ઉણોદરી કરવી. આપણે આ છ માંથી કોઈ એક તપ આપણને જે અનુકૂળ હોય એ અનુકૂળ તપને આપણે આચરવું જોઈએ કે મને ઉપવાસ એટલે તિથિના દિવસે ઉપવાસ હું કરી શકતો હોઉં અથવા અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનો હું નિયમ લઉં જો થઈ શકતો હોય તો. ના થઈ શકતો હોય તો ઉણોદરી રોજ સવારે અને સાંજે ભોજન કરતી વખતે મને જે ભૂખ લાગી હોય એના કરતા થોડું ઓછું ખાઈને ઉણ એટલે ઓછું ઉદર એટલે પેટ પૂર્ણ ભરવાને બદલે થોડું ઓછું ઉદર ભરાય તેટલું ખાવું. વૃત્તિ સંકીર્ણ વૃત્તિ ઉપર આપણને જે વૃત્તિ આપણને જે ખાવાની વૃત્તિ છે એના ઉપર આપણે સંક્ષેપ કરવાનો છે. દ્રવ્યનો સંક્ષેપ કરવાનો છે કે હું પાંચ દ્રવ્ય વાપરીશ હું દસ દ્રવ્ય વાપરીશ. ઘણી બધી વાર આપણને એમ લાગશે કે પાંચનો નિયમ પણ વધુ છે. પાંચ દ્રવ્યો વાપરવાના પણ આપણને વધુ લાગશે. ઘણી બધી વાર આ નિયમોનું આપણે પૂરેપૂરું વિચારણા કરીશું તો ખ્યાલ આવશે કે આપણે નિયમબદ્ધ જીવન જીવીએ તો ઘણું બધું કામ થઈ શકે એમ છે. રસત્તાઓ રસનો ત્યાગ છ પ્રકારના રસ છે. રોજ એક રસનો ત્યાગ કરો કે ભાઈ આજે હું ગળપણ નહીં ખાઉં. અને એ દિવસે તમારી સામે કોઈ પણ મીઠાઈ આવે તો એટલું જ ત્યાગ કરવાનો. ન આવે તો કશો પ્રશ્ન જ નથી પણ આવે તો તરત જાગૃત થઈ જશો. એક દિવસ તમે તળેલાનો ત્યાગ કરો. એક દિવસ તમે ખાટાનો ત્યાગ કરો. એક દિવસ તમે કડવા પદાર્થનો ત્યાગ કરો. એક દિવસ તમે તીખા પદાર્થનો ત્યાગ કરો. આમ નાના નાના ત્યાગ કરતા કરતા આપણને આપણી વૃત્તિઓનો ખ્યાલ આવશે કે મારી વૃત્તિ કઈ બાજુ દોડી રહી છે, મારે ક્યાં વધુ ધ્યાન આપવા યોગ્ય છે. તમે પણ ડ્રાઇવિંગ શીખ્યા હશો ત્યારે શીખવનાર કોઈ રહ્યું હશે કોઈ પણ એ કાં તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખ્યા હોય કાં તમને કોઈ તમારા મિત્રએ શીખવાડ્યું હોય કાં કોઈ જાણકારે શીખવાડ્યું હોય તો એ વખતે જોઈ લે છે કે આ કઈ ભૂલ વારંવાર કરે છે. એટલે એ ભૂલને આપણે બરાબર કોન્સન્ટ્રેટ થઈને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. પછી એકવાર તમે ડ્રાઇવિંગ બરાબર શીખી લો છો પછી વાતો કરતા કરતા પણ ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. ગમે તેવો રસ્તો હોય ગમે તેવો ટ્રાફિક હોય તો પણ વાતો કરતા કરતા આપણે ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. મ્યુઝિક સાંભળતા સાંભળતા ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. આપણે લેક્ચર સાંભળતા સાંભળતા ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. કુશળતા આવી ગઈ એટલે એવી રીતે આ વૃત્તિઓ ઉપર વિજય આવી જાય તો તમે કોઈ પણ પદાર્થ ખાશો તમારી સામે કોઈ પણ નિમિત્ત આવશે તો એ નિમિત્તની અંદર મન અટવાશે નહીં, આસક્ત નહીં થાય. સલ્લીનતા અંગોપાંગને સંકોચી રાખવા એટલે બેઠા હોઈએ ત્યારે બહુ હલન નહીં કરવું, બહુ જ ચંચળ નહીં થવું. ઘણી બધી વાર આપણને આ સામાન્ય લાગતો નિયમ છે પણ એના દ્વારા આપણે આપણી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકીએ છીએ. વિવિધ સહ્યાસન એક દિવસ એવો રાખો કે એ દિવસે શૈયા અને આસન કોઈના સ્પર્શ ન થાય એવી રીતે અલગ સૂ એ દ્વારા આપણને આપણે આત્મચિંતન કરવાનો અવસર મળશે. તો આ બાહ્ય તપની વાત કરી. એવી જ રીતે આભ્યંતર તપ છે. આયસ્થિતમ વિણવો વ્યાવચમ તહેવ સજ્જાઓ જાણમુવ સગો અભ્યંતરવો તવો હોય. પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કરી લેવું. પ્રાય કરીને જેનાથી ચિત્ત શુદ્ધ થાય જેનાથી ચિત્ત નિર્મળ બને તે પ્રાયશ્ચિત છે. મનની અંદર જે કંઈ પણ કષાય ઉત્પન્ન થયા હોય મનની અંદર જે કંઈ પણ દુર્ભાવ ઉત્પન્ન થયો હોય, મનની અંદર કોઈ પીડા થઈ હોય, તો એને પ્રાયશ્ચિત કરી લેવું, એને ક્ષમા માગી લેવી અને ચોખ્ખા થઈ જવું, નિર્મળ થઈ જવું, એ પ્રાયશ્ચિત છે. વિનયની વાત આપણે ઘણી બધી કરી, પ્રાયશ્ચિત મેળવ. વ્યાવચ્ચમ, વ્યાવચ્ચ એટલે સેવા કરવી. સજ્જાઓ, સ્વાધ્યાય કરવો, એ પણ આભ્યંતર તપ છે. એટલે નક્કી કરવું કે મારે અઠવાડિયામાં એક કલાક સ્વાધ્યાય કરવો છે, કરવો છે ને કરવો છે. છ મહિના પછી નક્કી કરો કે તમે આ છ મહિનાના સ્વાધ્યાય દ્વારા શું પામ્યા અને તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું. છ મહિના પછી તમને દેખાશે કે મને આટલું પરિવર્તન આવ્યું છે. આજે તમે એકડો ઘૂંટી રહ્યા છો, કાલે તમે એકડો શીખી ગયા છો. આજે તમને જે પદાર્થ અને જે સ્વરૂપનું સમજ નથી તે સ્વરૂપ સમજાવવા મળશે. આજે આત્માના સ્વરૂપ વિશે, આજે તત્વના સ્વરૂપ વિશે, આજે જીવ વિશે, અજીવ વિશે સમજ નથી. માની લો કે દ્રવ્ય ગુણ અને પર્યાય વિશે સમજ નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય, એની સમજ નથી. કાલે એ સમજાવવા મળશે, તમને એ ખ્યાલ આવવા મળશે કે આ પુદ્ગલ એ ઉત્પાદ ભય દ્રવ્યયુક્ત છે, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. દ્રવ્ય આને કોને કહેવાય, પર્યાય આને કહેવાય, ગુણ આને કહેવાય, એ સમજાશે. તો છ મહિના પછી તમે એમાં લાભ દેખાય તો એકના બે કલાક કરો, બે ના ત્રણ કલાક કરો. આમ કરતા કરતા તમારા જીવનની અંદર એક શુભ ભાવની સ્થિતિ નિર્મિત થશે, તમે એમાં અંદર વધુ ને વધુ આનંદ મેળવશો. એટલે નિયમ લેવા કરતા તમે તમારી જાતને હંમેશા જોયા કરો કે હું ક્યાં જઈ રહ્યો છું, કેવી રીતે કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ, એ કરી રહ્યો છું કે નહીં, મારે જે કરવું જોઈએ છે કરવું જોઈએ તે હું કરી રહ્યો છું કે નહીં, આ સમજવાનું છે. એ સમજવા માટે અહીંયા આપણને આટલી વાત કરી છે. ત્રીજી જે બહુ જ મહત્વની વાત આપણે આ પાંચ દિવસોની અંદર કરી, એ કષાયોની વાત કરી, ક્રોધ માન માયા અને લોભની વાત કરી કે કષાયો જીવનની અંદર ઓછા થાય છે કે નહીં. મનના પરિણામોને શુદ્ધ કરવા માટે કષાયો ઉપર વિજય મેળવવો એટલો જ આવશ્યક છે. જેટલા કષાયો શાંત થશે એટલી મનની શાંતિ વધુ અનુભવાશે. અને આ કષાયોનું મૂળ છે એ રાગ અને દ્વેષ છે. આ રાગ અને દ્વેષના માટે પણ ઘણું બધું ચિંતન આપણે અહીંયા થયું છે અને આ પહેલા પણ થયેલું છે, એ પહેલા પણ આપણે ચિંતન કર્યું છે. એ ચિંતન છે કે આપણે રાગને ઓળખવાનો છે, આસક્તિને ઓળખવાની છે, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેની પ્રક્રિયા સમજાઈ જાય તો કામ સરળ થઈ જાય. કેવી રીતે ઉત્પન્ન થાય છે રાગ, મહેન્દ્રભાઈ જવાબ આપો. કેવી બુદ્ધિ? સુખ બુદ્ધિ. મીરભાઈ,
ઉપયોગ શુદ્ધ ન હોય ત્યારે ઉદયનો અસર કરે.
ભરતભાઈ બોલો, કઈ બી બોલો. જે આપણે હવે આ અડધો કલાક છે આપણે એમાં આ તત્વ ચિંતન કરવાનું છે, બધા ઇન્વોલ્વ થવાનું છે, કોઈ બાકી નથી રહેવાનું. પરમા સુખની બુદ્ધિ,
મનનો કંટ્રોલ નહીં, મન ત્યાં
ખેંચાય. ક્યાં ખેંચાય છે મન?
પર પદાર્થમાં.
હમ, परमा आसक्ति से बोलो कंट्रोल में આમ નહી ચાલે, બોલવાનું છે. તમે તૈયાર રહેજો. નહી એમને બોલવા દો, ચાલે. પરમા સુખ બુદ્ધિ અને મોહ બોલો. તમારો ટર્ન આવી ગયો. જે બી જવાબ આપવો હોય તમને જે ઠીક લાગે. શું પ્રશ્ન છે આપણો? ઉર્વશી બેન પ્રશ્ન શું છે આપણો? એમને બોલવા દો. રાખેમ વધે તમે કેમ બોલો છો? એમને બોલવા દો ને. રાગ કેમ વધે એ પ્રશ્ન હતો કે રાગ કેમ ઓછો થાય પ્રશ્ન એ હતો? એમને બોલવા દો, એમને બોલવા દો. થોડું ઝડપથી બોલો, થોડી ઝડપથી બોલો. આપણે ટાઈમ બહુ ઓછો છે અને બહુ ઓછા ટાઈમમાં ઘણું બધું કરવાનું. મેરભાઈ પ્રશ્ન શું હતો આપણો? મને ખબર હતી કે આમ ફરતા ફરતા ત્યાં સુધી પહોંચીશું ત્યાં સુધી પ્રશ્ન ગાયબ થઈ જવાનો છે. સાર ના બોલો, પ્રશ્ન બોલો. તમે જો સાર ની વાત કરો છો તો મારો કહેવાનો મતલબ શું છે? એક ચાઠાવાળાની આત્મકથા છે, ચાઠાવાળાની આત્મકથા. ચાઠા એટલે ચાઠાવાળાની આત્મકથા, મિખાઇલ નૈમીની. એને બહુ સરસ કહ્યું છે, કોઈક વાર તમને મળે તો એ વાંચો, ગુજરાતીમાં છે. એણે એવું કહ્યું, એણે વાત એવી કરી છે કે પોતે ન્યુયોર્કની એક હોટલની અંદર વેઇટર છે અને વેઇટર તરીકે કામ કરે છે. ત્યારે જાત જાતના લોકો રેસ્ટોરન્ટમાં આવે, જાત જાતના, જાત જાતનો ઓર્ડર કરે. આપણે ત્યાં 64 કળાઓ છે, એમાં 64 કળાઓમાં એક કળા એવી છે કે તમારે વીસીમાં રહીને લોકોને પીરસવું. વીસી એટલે આજનું રેસ્ટોરન્ટ. એટલા માટે કે ભાત ભાતના લોકો આવે ત્યાં. તમને લોકોના સ્વભાવની જાણકારી મળે અને એ દ્વારા તમને તમારા સ્વભાવનો બોધ થાય. તો એને એક વાત કરી છે કે એને નાના નાના પ્રસંગો લખ્યા છે અને પછી છેલ્લે એમણે એક લાઈન લખી છે. એ પ્રસંગ પૂરો થાય ત્યારે એને એમ કહ્યું છે કે આવું છે, એમ આ ઘટનાથી હું આવું સમજ્યો છું. અને પછી એને એક ફરી એક બીજી લાઈન લખી છે કે મારો કહેવાનો મતલબ આ નથી. શું કહ્યું છે, દરેક પ્રસંગના અંતે મારો કહેવાનો મતલબ આ નથી. તમારે ઝઘડો થાય એટલે શું થતો, પછી પત્નીને શું કહો કે મારો કહેવાનો મતલબ આ નથી, તને સમજ પડતી જ નથી, મને મારો કહેવાનો મતલબ કઈક જુદો હતો. બરાબર ને? તો માણસ મતલબ નથી સમજતો અને એટલે વિવાદ સમતા નથી. જો મતલબ સમજાઈ જાય તો વિવાદ સમી જાય. આપણો પ્રશ્ન એ છે કે રાગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. પ્રશ્ન યાદ રાખવાનો હંમેશા, ગમે તેટલું આમ ફરી ફરી ના હોય તો પણ મૂળ ચાવી તો હાથમાં રાખવાની. ચાવી ક્યાંય આડી ઓળી ના થવી જોઈએ. જો ચાવી ગઈ તો કામ પતે જ નહીં ક્યારેક. તો મૂળ વાત હતી રાગથી, રાગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, ક્યાંથી થાય છે. બે મુખ્ય બાબતો, ત્રણ બાબતો આમાંથી અમને આવી કે પરમા સુખ બુદ્ધિ થી. મોટાભાગે બધા એ પ્રશ્ન, રમેશભાઈ એક પ્રશ્ન એવો આપ્યો કે સ્વનો બોધ નથી એટલે, અને એક પ્રશ્ન આવ્યો કે મોહનો મિથ્યાત્વના કારણે. હવે મારું જે કહેવાનો મતલબ છે, આ બધાનું મૂળ પાછું ક્યાં છે એને શોધી કાઢવાનું છે. આનું મૂળ ક્યાં છે, કેવી રીતે આ બધું ઉત્પન્ન થાય છે, પૂર્વ કર્મનો ઉદય તો બધા, પૂર્વ કર્મનો ઉદય ક્યાંથી કઈ રીતે થયો એ આજે આપણે શોધવું છે. એ શોધાઈ જાય, પડેલું છે પણ ક્યાંકથી પ્રારંભ થાય છે ને એની સ્ટાર્ટિંગ. એનાલિસિસ કરવી છે આપણે, તો એ એનાલિસિસનું પહેલી શરૂઆત કઈ રીતે કરશો તમે? હાઉ ટુ એનાલાઇઝ, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હશે? તમને હું એક વસ્તુ હવે એને ક્લુ આપું છું. તમે તમારી આંખો બંધ કરી દો. આંખો બંધ કરીને તમને જે વસ્તુમાં સૌથી વધુ રાગ છે એ વસ્તુ અથવા એ પ્રસંગ અથવા એ ઘટના યાદ કરો. એ ઘટનાના મૂળમાં જાઓ. એ મૂળમાં જઈને પહેલા જુઓ કે આ ઘટનામાં શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે રાગ મને વધતો ગયો. આંખો બંધ કરીને વિચારવાનું, ખુલ્લી રાખીને નહીં. આંખો ખુલ્લી કે એક ઘટના કે જેમાં સૌથી વધુ રાગ છે તમને, એવી એક ઘટના પહેલા, સૌથી પહેલા તો શોધી કાઢો. કોઈક એક ઘટના તમારા જીવનની ઘટેલી હોય એવી. આપણે મિહિરભાઈને એકને જ પૂછવાનું છે, બધાને નહીં પૂછીએ. મિહિરભાઈ કઈ રાગની ઘટના છે? યાદ કરી લો. ચલો, બેન તમે કહો ને, સૌથી વધુ રાગ શેમાં છે? પરિવારમાં રાગ છે. ઓકે, થઈ ગયું યાદ? ચલો ઝડપ કરો, એક મિનિટ આપું છું. હવે એક મિનિટમાં યાદ કરો એમાં રાગ વધુ છે. હા, લાઈફ સ્ટેજ ઓફ લાઈફ, બટ વોટ ઇઝ ધ, યા બટ કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોતા હે, કોઈ હા કોઈક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પહેલા તમે ઘટના યાદ કરો, કોઈ બી તમને જે ગમતી હોય એ ઘટના તમે, કે જેમાં મને બહુ રાગ થયો હતો. ધારો કે તમને તમારી દીકરી બહુ વાલી છે, એ દીકરીના જીવનની વસ્તુઓ તમે યાદ કરો, એમાં પણ તમને કયું વસ્તુ સૌથી વધુ ગમી હતી? હા, ગ્રાન્ડસનનો જન્મ થયો. એ ગ્રાન્ડસનના જન્મની તમે શું કલ્પના કરી હતી? એટલે શું થયું કે તમે કઈક એક કલ્પના કરી છે અને એ કલ્પનાને વારંવાર પોષ્યા કરી છે, અને એ કલ્પનાને પોષી છે એટલે એનો સંગ થયો તમને, ત્યારે તમે બીજું બધું ભૂલી જાઓ. અને એ વખતે કોઈ માની લો વિક્ષેપ કરે છે તો ક્રોધ આવે છે. ક્રોધ આવે છે ત્યારે શું થાય છે? સ્મૃતિનો નાશ થઈ જાય છે સૌથી, ત્યારે તમારી બધી સ્મૃતિ જતી રહે છે, ખાલી એક જ આ જ વસ્તુ. સ્મૃતિનો નાશ થાય છે એટલે શું થયું? તમારી પત્ની છે, તમે રમાડો છો ને એ વખતે તમને બૂમ પાડે છે કે ચાલો અહીંયા આવો, એટલે શું થાય છે કે આ મારી પત્ની છે અને કોઈ કારણસર બૂમ પાડે છે એ સ્મૃતિ પણ નથી રહેતી. રોજ સ્મૃતિ ભ્રંશ થાય છે, અને રોજ સ્મૃતિનો ભ્રંશ થાય છે એટલે બુદ્ધિનો નાશ થઈ જાય છે, અને પછી ખટરાગ ઉત્પન્ન થાય છે. પણ હવે પારિવારિક સંબંધો એવા છે કે છૂટા પડી શકાતું નથી, એટલે ખટરાગ વધતો જાય છે અંદર, અને પછી એ જ વસ્તુ વારંવાર એકબીજાની સામે આવ્યા કરે છે, એટલે વધુ ને વધુ અથડામણ થયા કરે છે. તો આ બધાનું મૂળ છે પહેલું, તમે જે ચિંતન કર્યું ને એમાં લગ્ન કરો કે ના કરો એ પછીની વાત છે, અત્યારે તો આપણે ઘટના કઈ હતી? ગ્રાન્ડસન વિકલ્પો જે તમે ભલે થઈ ગયો, હવે તો થઈ ગયો છે, એને શું કરશો? એને શું કરશો તમે? એટલે આપણે જે ચિંતન કરીએ છીએ કલ્પનાઓનું, આપણી આપણો બહારનો સંસાર સંસાર છે જ નહીં, આપણી અંદર અહીંયા સંસાર છે. ભાઈ સમજ્યા તમે આ આખી વાત? કિશોરભાઈ, જે અંદરનો સંસાર છે ને આપણો, એમાં જ જીવીએ છે, એમાં ડિસ્ટર્બન્સ ઉભું થાય એટલે આપણને નથી પોસાતું. પછી આપણે સમાધાન કરી લઈએ બીજી વાત, પણ તમે મનની અંદર હંમેશા એવો ભાવ રાખી જ લો છો કે મારું ધાર્યું કંઈ થતું નથી, હું જે ઈચ્છું છું એ નથી થતું, મારે કરવું હોય 100માંથી 2 થાય એટલે પાછો સંતોષ થવા માંડે છે, પણ ફરી પાછો 98માં તો નથી જ થતું. દરેક જીવની આ વાત છે, કોઈ એક વ્યક્તિની વાત નથી. એટલે મૂળ વાત તો આપણે એ જ જોવાની છે કે આપણી મનની અંદર એક સંસાર પડ્યો છે, એની અંદર આપણે કલ્પનાઓમાં રાચ્યા કરીએ છીએ, એની અંદર આપણે વિચાર કર્યા કરીએ છીએ, એટલે એનો સંગ કરવા માટે જે અંદર આપણે કલ્પ્યું છે એને મેળવવા માટે, એની સાથે જોડાવા માટે આપણે કોશિશ કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ કે મને આ મળે. અને જયારે મળે છે ત્યારે એના અંદર વિક્ષેપ ન થાય એની આપણે સતત કાળજી લઈએ છીએ, પણ એ શક્ય નથી. વિક્ષેપ તો થાય છે ત્યારે આપણું મન બુદ્ધિહીન થઈ જાય છે, વિવેક નષ્ટ થઈ જાય છે, અને વિવેક નષ્ટ થઈ જાય છે એટલે યદવા તદવા બોલીએ છીએ અને આપણને અંદર કશાયો ઉત્પન્ન થઈ જાય છે. એટલે આપણે અંદર જે આખો સંસાર છે એ સંસારને ઓળખવો, એની કલ્પનાઓને આપણે ઓળખવી અને એમાંથી મુક્ત થવું, એમાંથી મુક્ત થવાની કોશિશ કરવી. એટલે એક વાત આપણે બહુ ભારપૂર્વક લીધી હતી બીજા ત્રીજા દિવસે કે કાયોત્સર્ગ કરો, રોજ કાવસક કરો. કાવસક એક જ લોકસનો કરો, 10 લોકસનો કરો કે 2 લોકસનો કરો, તમે જેટલો કરી શકો એટલો, પણ એના અર્થને બરાબર સમજીને કાય ઉત્સર્ગ કરો કે તાવ કાયમ થાણીને મણીને જાણીને અપાણમ બો શિરામી ત્યાં સુધી એટલે એક ક્ષણ માટે બે ક્ષણ માટે દસ ક્ષણ માટે મારી કાયાને હું વો શિરાવી દઉં છું. વો શિરાવું એટલે ત્યાગી દઉં છું. કાયા રહી જ નથી એમ માનો છો તમે. એટલે જો કાયા નહીં રહે તો શું રહેશે? આત્મતત્વ. આ પ્રક્રિયા તમને બહુ સામાન્ય દેખાય છે પણ બહુ મહત્વની પ્રક્રિયા છે. તમે અહીંયા માની લો કે કૃપાળુદેવનો તમે ફોટો જુઓ છો તો એ શું તમને ઉપદેશ આપે છે? વિતરાગતા ક્યાંથી આવે છે? અંદરથી. કેવી રીતે આવે? તમારું સ્વરૂપ એવું પ્રગટે કેવી રીતે? યાદ કેવી રીતે કરશો? એ જ હું છું એવો બોધ કેવી રીતે થાય? જ્ઞાની શું કહે છે અહીંયા માનવું? પણ એ તમે આ ફોટો જઈને જ ખોટું મળે. હા શું કહે છે? આવી રીતે ઉભા રહો કૌશકમાં નિર્વિકાર થઈને ઉભા રહેતા શીખો. અત્યાર સુધીના જેટલા જવાબો આપ્યા તમે એ બધા જવાબોનો મુખ્ય ઉત્તર આ એક જ છે. ખડગાસન ને એ બધું તો તમે જે કરવું એ કરો, મને એની કાયોત્સર્ગ કરો. શરીર રહીન દેહ છતાં દેહની દશા વર્તે દેહાતી. તમે બધું ખોટું એકડો ઘૂંટો છો. તમે આ ફોટો જઈને પગે લાગો છો પણ ફોટો જઈને પગે લાગવાનો મતલબ શું છે એ નથી વિચારતા. આવું થવું છે કેવી રીતે થવું એ બતાવે છે આ ફોટો. તો એ કેમ નથી બોલતા? હું સાચો ખોટો નથી અત્યારે. મારે સાચા ખોટાની કઈ નહીં, મારે સાચા ખોટાની કઈ જ પડી નથી. મારે ખાલી એટલું કહેવું છે કે આપણે આંખો ખોલીને જોતા શીખવું. શું શીખવાડે? જા તમે આખો અહીંયા ભક્તામર મૂકી, અહીંયા નૌકાર મૂકી, અહીંયા આત્મશુદ્ધિ એ જ ત્યાં આવું છું. હજુ આમ 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 ફરતા ફરતા આવું ને. તમે ઉતાવળ ના કરો તો પગે લાગવા માટે મૂકી જા. અહીંયા ભગવાન પગે લાગવા માટે મૂક્યા છે. તમારે એના જીવા બનવાનું છે એટલા માટે. અહીંયા આપણે પગે લાગીએ છીએ તો એને વિતરાગતા ને પગે લાગીએ છીએ. વિતરાગ જેવા બનવાનું છે મારે. આ પ્રતીક છે, પ્રતીક જેવા બનવાનું છે. અને એને આપણે જુદી રીતે જોવા માંડ્યા. આ બાજુ જુદી રીતે જોયું ને આ બાજુ જુદી રીતે જોયું. મૂળ તો અંદર જવાનું છે. એ પ્રેરણા આપે છે, પ્રતિક્ષણ પ્રેરણા આપે છે. કે પ્રતિક્ષણ આપણે માઇન્ડમાં આપણને એક હેમરિંગ કરે છે કે મૂળ તો આ જ છે. એને નથી કહ્યું કે મારી પૂજા કરો, કે મને પગે લાગો, કે મને વાંચો. પણ આપણે શીખવાનું છે. તો મૂળ વાત તો શુભ ભાવમાં જવું છે. એ શુભ ભાવમાં જવા માટે આપણે આખી બહુ લાંબી સેશન કરી હતી કાયોત્સર્ગની, કે કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગ કરતી વખતે એ બોધ રાખો કે હું મારા દેહને છોડી દઉં છું, હું મારા દેહમાં નથી. હવે તાવ કાયમ થાણીનમ મણીનમ જાણીનમ અપાણમ વો શિરામી, ત્યાં સુધી મારી કાયાને વો શિરાવી દઉં છું. કેવી રીતે? મૌનપણે એક સ્થાન પર ઉભા રહીને, જાણીનમ એટલે ધ્યાનની અંદર લીન થઈને. આ ત્રણ શરતો મૂકી દે એમાં, કે ત્રણ કન્ડિશન હોય તો કાયોત્સર્ગ થાય. ત્રણ કન્ડિશન કહી કે એક સ્થાન ઉપર ઉભો રહી જઈશું, હવે હલીશ નહીં. બીજું કહ્યું મૌન, હવે હું બોલીશ પણ નહીં. અને ત્રીજું કહ્યું કે હું ધ્યાનમાં અંદર ઊંડો ઉતરી જઈશ. તો બાહ્ય કાયા વોશી રહ્યા. અને ત્યારે તમને સ્વરૂપનો બોધ, એટલે ત્યારે રમેશભાઈનો જવાબ સાચો બને છે કે સ્વરૂપનો બોધ ત્યારે થાય તમારા. એ પહેલા બોધ નથી થતો. આપણે એક વાત કરી કે ભાઈ પરમાં નથી જવું, પણ પરમાં નથી જવા માટે પહેલો વિકલ્પ તો છોડવો પડે. વિકલ્પો ચાલુ રાખવા છે આપણે. શું છે? જેટલા વિકલ્પો આપણે મળે છે એ બધા જ સેવવા છે. વિકલ્પોથી એક થી મુક્ત નથી થવું. આપણે એક પ્રસંગ લો અને એની અંદર ઊંડા જાઓ, એની અંદર વિચાર કરો કે આ વિકલ્પો હતા એમાંથી જ આ બધું ઉભું થયું, અને એ વિકલ્પો અહીંયા છે, બહાર નથી. આપણે દોષ આને આપ્યા કરીએ છીએ કે આના કારણે ઝઘડા થયા, આના કારણે. પણ આના કારણે ઝઘડા કેમ થયા? આના પ્રત્યે રાગ છે એટલે. શેના કારણે થયું? માઇન્ડ, માઇન્ડમાં પડી છે. માઇન્ડમાં શું પડ્યું છે? રાગ અને દ્વેષ પડ્યા છે. અપેક્ષા ને બધું પછી આવે છે, એ આવવાનું છે. પહેલું તો એના અંદર પડેલા વિચારો, એનું ધ્યાન, એ રાગ અને દ્વેષ એ પૈદા કરે છે. એટલે અહીંયા કીધું કે ભાઈ તમે બધું કરીને બીજું અંદર ઊંડા ઉતરશો તો આ પ્રસમ રસ પ્રાપ્ત કરવો હશે તો તમારે આ જે બે મેઇન ટાર્ગેટ છે એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરવું પડશે. ત્રીજી વાત કરી કે ઇન્દ્રિય ઉપર, કેમ કે એ પેલા બેને પાછું વધુ વાઇબ્રેટ કરે છે. રાગ અને દ્વેષને વધુ વાઇબ્રેટ કઈ રીતે થાય? ઇન્દ્રિયો, તમે આંખો બંધ કરીને બેઠા હો, સામે ગમે તેનું ચિત્ર પડ્યું હશે, ગમે તેને કોઈ પણ કલાકારનું, કોઈ પણ એક્ટ્રેસનું કે કંઈ પણ, તો તમને એમાંથી રાગ કે દ્વેષ ઉત્પન્ન નહીં થાય. પણ આપણે એક પ્રતિક્ષાયા, એક સજ્જનનું, એક સંતનું, એક ત્યાગીનું, એક મહાત્માનું ચિત્ર એટલા માટે મૂકીએ છીએ કે આપણને પ્રેરણા આપે છે હંમેશા. એટલે પેલું જે ખરાબ બધું ભાવો ઉત્પન્ન થાય છે એ અટકે છે, એટલા માટે આપણે એમના ત્યાગને, એમના વૈરાગ્યને, એમની આત્મદશાને આપણે વંદન કરીએ છીએ. એટલે એ પામવા જેવું છે તેવા ભાવ જન્મે છે. શું થાય છે? આ આપણે પકડવાનું છે, આને પકડી. આ જે આપણે બધું સૌથી મોટામાં મોટી જે આપણી મુશ્કેલી છે ને, એ બધી મુશ્કેલી એ છે કે આપણને સ્વાધ્યાય કરીને પછી ઘણું બધું અંદર માઇન્ડમાં ગોખી નાખીએ છે, એ પછી એક જવાબો નીકળે પણ એ પ્રમાણે કાર્ય ન થાય. કામ થાય છે એ પ્રમાણે? લતાબેન, મહેન્દ્રભાઈ, કહી દીધી
એકદમ.
તમે આવું કહો એટલે મારે શું સમજવું? પણ મારે તો અંદર ઊંડું ઉતરે એની વાત કરવાની. અંદર ઉતરે એટલે અનુભવ થવાનો, ત્યારે તમને પીડા નહીં થાય, ત્યારે તમને દુઃખ નહીં થાય, ત્યારે તમને રાગ નહીં થાય. ધીરે ધીરે તમે પ્રસન્ન રહેતા શીખશો. હા, ઉભાય કરીએ ને બેઠા થાય, સુતા સુતા થાય, સુતા સુતા થાય, પણ ઉભા ઉભા કરવો બેસ્ટ, બેઠા બેઠા કરવો મધ્યમ, અને બેસી પણ ના શકો તો સુતા સુતા કરવાનું. પણ જાગૃતિ રહેવી જોઈએ, નહીં તો ઘણી વાર સુતા સુતા ઊંઘ આવી જાય, પ્રમાદ આવી જાય, એ ના ચાલે. ને એટલે અહીંયા કીધું કે યત્ને ના, અહીંયા યત્ન શબ્દ મૂક્યો છે, બહુ સમજી વિચારીને એમણે મૂક્યો છે કે યત્ને ના, પ્રયત્ને ના, પ્રેક્ટિસ, જબરદસ્ત પ્રેક્ટિસ. તમારે રોજ પ્રેક્ટિસ કરવી પડે. તમારા શરીરને જો તમારે ઉતરવું હોય તો તમારે જીમમાં જવું પડે, ત્યાં જે કસરત કરાવે એ કરવી પડે. એક કલાક સુધી તમારે પાણી ના પીવું એટલે ના જ પીવા દે, એ તમારે આ મહા ઊંચા નીચા લાંબા ટૂંકા બધું કરવું પડે. ત્યાં તમે બધા જ શ્રમ પરિસરો સહન કરો છો. કારણ તમારો ટાર્ગેટ શું છે? એક એક પહેલા જ દિવસ એને મગજમાં ઠોકી ઠોકીને બેસાડી દીધું છે કે તમારો ટાર્ગેટ આ છે, મારે તમને અહીંયા લઈ જવાનું, આ રીતે લઈ જવા, આમ કરવાનું, તેમ કરવાનું. એનાથી તમને રોગ નહીં થાય, એનાથી તમારા શરીરને સ્ફૂર્તિ મળશે, એનાથી તમે દોડી શકશો, એનાથી તમે આજે જેટલું કામ કરી શકો છો એના કરતા દોઢ ગણું કામ કરી શકશો, એનાથી તમે જીવનની અંદર બહુ મજા કરી શકશો, એનાથી તમને આ લાભ થશે, તે લાભ થશે, એમ કરીને તમારા મનની અંદર એટલું બધું ઠસાઈ દીધું છે કે પેલું બધું જ કરવા તૈયાર થઈ જાવ છો. તો અમારા જેવા સ્વાધ્યાયકારોની એક મુશ્કેલી એ છે કે અમે તમારા મગજની અંદર આ ઠસાવી શકતા નથી, ગોખાવી દઈએ છે. શું કરીએ છે? ઠસાવવું અને ગોખાવવું જુદું છે. ગોખાવી દીધું છે એટલે એકને એક બે બોલી જાઓ છો, પણ એકને એક બે પાછળનું સાયન્સ શું છે, રહસ્ય શું છે એ સમજવાનું છે. સ્વરૂપ સમજ્યા વિના તમે બોલી જાઓ છો, પણ સ્વરૂપની વાત તો કરો ભાઈ, કે સ્વરૂપ કયું નથી સમજાતું મને, એની વાત કરો પહેલી. મારે તો એ જ જાણવી છે, એ સમજવી છે. અને એના માટે ને આ કહ્યું કે આટલા માર્ગ તમે પકડો, આ માર્ગે જવાનું છે. એટલે ત્યાં તમે એક કલાક જીમમાં જાઓ છો ત્યારે તમને વચને ઉંચકાવરાવા છે, તમારો પગે ઊંચો નીચો કરાવરા, થાય કે ના થાય તમારો પરાણે પણ કરાવરાવે, પાણી પણ ના પીવા દે, તમને બેસવા પણ ના દે, આરામ પણ ના કરવા દે. તો આ વસ્તુ એ જ છે કે તમને જયારે ઊંઘ આવતી હોય તો ઉભા રહો, તમે ઊંઘ જતી રહેશે, કાવસર કરો. તમારે સવારની 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય તો 2 વાગે ઉઠી જાઓ છો કે નહીં? કેમ ઉઠો છો? તો તમને ક્યારે એવું થયું કે હું આ મનુષ્ય બહુ ચૂકી જઈશ, હારી જઈશ? હા મહેન્દ્રભાઈ, તમે બધું સાચું સાચું જ કે આજે બધું સાચા ઉપર ઉતરી આવ્યા તપન રોજ પંપાળીને કહેતો હતો હું, આજે સરસ લાગે છે. તો તમાચો મારો તો સારું લાગે એમ. આપણે 2 વાગે ઉઠી જઈએ, 3 વાગે ઉઠી જઈએ, પહોંચી જઈએ છીએ, કેમ કે તમને ખબર છે કે હું ચૂકી જઈશ. ટાર્ગેટ છે એટલે હું અહીંયા કેવું છે કે આપણે ટાર્ગેટ શું પકડ્યો છે, અહીંયા આવ્યા છે સ્વાધ્યાય કરવા. ટાર્ગેટ આપણે કઈ આ અહીંયા બેસીને કઈ મોજ મજા કે આ ચા પાણી કોફી નાસ્તો કરવા નથી આવ્યા. આપણે શું કરવા આવ્યા છે? કઈક પામવા આવ્યા છે, કઈક મેળવીને જવું છે, કઈક આપણે અંદર ઉતારવું છે કે જે આપણના આપણી લાઈફને એક નવી દિશા આપે. અને એ આપણે સમજવાની આજે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે એક રાગનો જે તમે ટ્રાય કરો, તમે પ્રેક્ટિસ કરો, તમે કોશિશ કરો કે તમને બહુ જ ગમતો હોય એવો પ્રસંગ, જે પ્રસંગ તમને ગમ્યો છે એને યાદ કરો ને એમાં મારો રાગ કેમ ઉત્પન્ન થયો છે એની વિચારણા કરો, એમાં ઊંડા ઉતરો અને એમાંથી બહાર કેમ નીકળવું એની વિચારણા કરો. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે બધું વાંચ્યું તમે આ કર્યો એને એટલો સાર લેવાનો છે આપણે, આ સાર લઈને જીવનમાં ઉતારવાનો. 8 દિવસ તમારા પરિશ્રમના સામે આવે છે, એ 8 દિવસમાં રોજ 8 દિવસ રિલીજિયસલી સાંજે સુતા પહેલા 1/2 કલાક આવો અભ્યાસ કરો. કોઈ એક પ્રસંગ યાદ કરો, એ પ્રસંગમાં તમારા કેવી ભૂમિકા હતી, કઈ બાજુ મન ઢળ્યું, એ ઢળવા પાછળનું કારણ શું હતું, એમાં રાગે શું ભાગ ભજ્યો, દ્વેષે શું ભાગ ભજ્યો, ઇન્દ્રિયોએ શું ભાગ ભજ્યો, કષાયોએ શું ભાગ ભજ્યો, શુભ ભાવ કે અશુભ ભાવે શું ભાગ ભજવ્યો. તમને કોઈક વાર એવું પણ થાય કે દેરાસરમાં ગયા હતા અને એ વખતે ભગવાનની ભક્તિ કરતા પરમ આનંદની અનુભૂતિ થઈ, તો એવી કેમ ફરી વાર ના થઈ, એવી અનુભૂતિ એ દિવસે કેમ થઈ હતી, એવી વારંવાર થાય એના માટે શું કરવું જોઈએ, બંને બાજુ પ્લસ માઇનસ બંને વિચારો તમે. એમ કરતા કરતા તમને સમજાશે કે સાચી દિશામાં આગળ વધવા માટે આ જે રાગ અને દ્વેષ છે એ બહુ મોટા અવરોધકો છે, ઓબ્સ્ટેકલ્સ છે, એને આપણે દૂર કરવાના છે. એ જ ભ્રાંતિ ઉત્પન્ન કરે છે.
આપણે બોલીએ છીએ ભગવાન વિતરાગી છે, આપણે ભાર આપે છે રાગને વિતરાગી, એનો એમ અર્થ કરાય કે રાગ દ્વેષમાં રાગ મૂળ છે અને રાગ દ્વેષ ઉપજાવે છે,
ના રાગ એ જન્મદાતા છે દ્વેષમાં, જેના પ્રત્યે તમને રાગ નથી અહીંયા રસ્તે જનાર, એના પ્રત્યે દ્વેષ નહીં થાય તમને. જેના પ્રત્યે રાગ છે તમને મારા પ્રત્યે કોઈ દ્વેષ નહીં થાય, મારા પ્રત્યે બહુ રાગ બી નથી. એટલે એક દાખલો આપો તો મમ્મી જોડે રોજ ઝઘડો થશે, રાગ એ દ્વેષનો જનક છે. અને પછી દ્વેષ એક્ટિવ થઈ જાય છે રાગની જગ્યાએ, અને એ દ્વેષ પછી તમારું ગવન કરે છે તમને. તિરસ્કાર પછી બીજાની ઉપર રાગ પાછો પેદા કરે. હું પૂરું જ કરી દઉં, જો તમે આમ કરશો પણ આજે પૂરું જ કરી દેવાનું છે, ભલે મોડું થાય પણ પૂરું કરી દેવાનું છે આજે. બોલો, પૂરું કરવું છે. એટલે આ સમજવાનું, આપણે આ કર્યું. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો મને, આવી રીતે થોડુંક વિચારશો તમે તો અંદરથી બધું સમજાવવા લાગશે. એનું પુસ્તકનું નામ જ એ છે, ચાઠાવાળાની આત્મકથા, મિખાઇલ નવમી મિખાઇલ. એની ઇંગ્લિશ નામ મને ખબર નથી, પણ ઇંગ્લિશ મૂળ તો ઇંગ્લિશમાં છે, પણ એ વાંચવા જેવી છે. સુઈ ગઈ છે જાણે.
ये स्वरूप जन जागिना पायो सुपरम जन जायु से परन हूँ श्री सदर.